તારીખ 1/5/1992 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 751 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું સોનગઢમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 48.
સત્પુરુષને ઓળખવાની યોગ્યતા પ્રાપ્ત છે તેને પ્રત્યક્ષ સત્પુરુષનો યોગ થયે તેમના વચનની પ્રતીતિ આવે છે, તેમની આજ્ઞાની અપૂર્વ રુચિ આવે છે અને સ્વચ્છંદ નિરોધપણે ભક્તિ પ્રાપ્ત થાય છે અથવા ભક્તિના પરિણામ સ્વચ્છંદ નિરોધપણે હોય છે. અનંતકાળમાં આ સ્થિતિ સુધી જીવ આવ્યો નથી. પરમાર્થ સમ્યક દર્શન તો પામ્યો નથી, પણ સમ્યક દર્શનનું જે કારણ અને એ કારણનું જે કારણ એ સુધી પણ આવ્યો નથી. સત્પુરુષ મળ્યા છે પણ સત્પુરુષને ઓળખ્યા નથી. સત્પુરુષને ઓળખ્યા નથી એવું ભલે મુખ્યપણે નિમિત્તથી કહેવાય છે, પણ એ જ વાતને જો ઉપાદાનથી વિચારાય તો સત્પુરુષને ઓળખવા યોગ્ય પોતે થયો નથી. ક્યારે સત્પુરુષની ઓળખાણ થાય એવી પાત્રતા પોતે કદી મેળવી નથી. અનંતકાળમાં એક વાર પણ જો એમ થાય તો આ ત્રણ જે અહીંયા વિશેષણો એ પાત્ર જીવના મૂક્યા છે એવી દશા એની ઉત્પન્ન થાય. પ્રતીતિમાં નિશંકતા આવે છે, પ્રતીતિમાં નિશંકતા આવે છે, આજ્ઞાની અપૂર્વ રુચિમાં ખરેખર પોતાના આત્માની રુચિ છે. કહેવાય છે કે સત્પુરુષની આજ્ઞાની રુચિ, પણ ખરેખર તો પોતાના આત્માની રુચિ છે એમાં. અને સ્વચ્છંદ નિરોધપણે ભક્તિ છે એમાં પોતાના મહાન દોષને ગળવાનો એક પ્રકાર છે. મુમુક્ષુની ભૂમિકામાં ન સમજાય એવો, ન ખ્યાલમાં આવે એવો, અને છતાં મોટામાં મોટો મહાદોષ હોય તો તે સ્વચ્છંદ છે કે જે જલ્દી પોતાને પકડાતો નથી. અને એ સ્વચ્છંદ છે એ જ જીવને દર્શન મોહમાં અજ્ઞાનમાં રોકી રાખવાનું મુખ્ય કારણ છે અથવા સમીપ નહીં જવાનું મુખ્ય કારણ છે. સામાન્ય રીતે આપણે એવું સમજીએ છીએ કે ભક્તિ છે એ ક્ષુભ રાગનું પરિણામ છે, પણ અહીંયા એ વાત નથી. અહીંયા જે સ્વચ્છંદ નિરોધ રૂપપણે ભક્તિ કહી છે એમાં સત્પુરુષના સ્વરૂપને ઓળખતા ઉપજેલા બહુમાનના પરિણામ છે અથવા સત્પુરુષનું થયેલું મૂલ્યાંકન છે જે જ્ઞાનમાં થાય છે. એટલે મુખ્યપણે એ જ્ઞાનનો પર્યાય છે. રાગનો નહીં પણ જ્ઞાનનો પર્યાય છે, કેમ કે બહુમાન ઓળખીને આવ્યું છે તો ઓળખાણ શેમાં પડી? જ્ઞાનમાં પડી છે. જ્ઞાનમાં ઓળખાણ પડી તેથી બહુમાન આવ્યું, તેથી એનું મૂલ્ય થયું, એ બહુમાનને અહીંયા ભક્તિ કહીએ છીએ. જેણે દર્શન મોહનો અભાવ કર્યો છે એટલે મોટામાં મોટો દોષ જેણે જીત્યો છે એથી તો મોટો કોઈ દોષ છે નહીં. એવા નિર્મોહી આત્માનું બહુમાન થવું, ઓળખાણ થવું, એ ઓળખાણ થનારને પણ દર્શન મોહ તૂટવાનું એક સબળ કારણ હોવાથી એને અહીંયા સંકિતની જાતિમાં નાખ્યું છે. સંકિત નહીં હોવા છતાં જાતિ સંકિતની નાખી છે. એટલે વિશેષ સમજવા યોગ્ય વાત એ ઊભી થાય છે આમાંથી કે જીવ મિથ્યા દ્રષ્ટિ હોવા છતાં સંકિતની જાતિમાં ક્યારે પ્રવેશ કરે છે. મિથ્યાત્વ જાતિ તો ની યોગ્યતા એવી છે કે ઉદય આવે એટલે ઉદયને અનુસરીને અશુદ્ધ પરિણમે, પરિણમે ને પરિણમે છે. ઉદય વશ જ એનું પરિણમન ચાલે લગભગ. અને મોટા ભાગે તો જે ઉદય એવો હોય જેટલા કર્મનો જેટલી ડિગ્રીનો એના કરતાં વધારે ડિગ્રીમાં અશુદ્ધતામાં પરિણમે, અશુદ્ધતાની ડિગ્રી વધારે થાય. આ એક મિથ્યા દ્રષ્ટિ જીવના પરિણમનનો સામાન્ય સ્વભાવ છે કે સામાન્યપણે મિથ્યા દ્રષ્ટિને આમ જ થાય. એટલે જ પરંપરાએ જે ત્રસનો કાળ મર્યાદિત લીધો છે એનું કારણ આ છે કે ત્રસ પર્યાયમાં પણ નથી રહી શકતો. કેમ કે ઉદય આવે એના કરતાં માંધે વધારે, ઉદય આવે એના કરતાં અશુદ્ધતા આવે વધારે. માંધે વધારે એનો અર્થ કે અશુદ્ધતા વધારે કરે છે. ત્યાંથી પાછા વળવાનો, ઉદયથી પાછા વળવાનો પ્રારંભ ક્યાંથી થાય? એનું મૂળિયું આ જગ્યાએ છે. જેને દર્શન મોહનો અભાવ કર્યો છે એ અનુઉદય પરિણામમાં આવ્યા છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રના પરિણામ તે અનુઉદય પરિણામ છે. એ અનુદય પરિણામની જેને ઓળખાણ થઈ કે અરે આ તો ઉદયને અનુસરતા નથી, અને એ પ્રકારે જે બહુમાન આવ્યું એને ત્યાંથી પાછા ફરવાની જગ્યા છે. આમ પાછું ફરાય છે, આમ પાછું જવાય છે, આમ કાર્ય થાય છે. પરિણામને ઓળખીને વ્યક્તિને ઓળખે છે ને, એટલે ત્યાંથી એની જાતિ શરૂ થઈ જ્ઞાનમાં, ત્યાંથી શરૂઆત થઈ. સત્પુરુષના પરિણામને જોઈને એને બહુમાન આવે છે. કહેવાય કે સત્પુરુષનું બહુમાન આવ્યું, પણ ખરેખર એને દર્શન મોહનો અભાવ થયો છે એનું બહુમાન આવ્યું છે. કેમ કે પોતે એવો થવા ચાહે છે તો બહુમાન આવે ને. ગુણ પ્રમોદ ક્યારે આવે? ગુણ પ્રગટ્યો છે. ગુણ પ્રમોદ ત્યારે આવે કે પોતાને ગુણ ગુણવાન થવું હોય, પોતાને ગુણ પ્રગટ કરવો હોય તો જ ગુણ પ્રમોદ આવે. આ નિયમ બધવા છે. અહીંથી એમણે એટલું ઝીણું કાયતું છે આ કે સમ્યક દ્રષ્ટિ જીવ કોણ થાય, થાય તો કેવી રીતે થાય, શું કરવા થાય. જીવ મિથ્યા છે છતાં અમે એનામાં કારણ ગણી પ્રત્યક્ષ, અમારી નજરમાં એ પ્રત્યક્ષ દેખાય છે એનું કારણ. 17મી ગાથામાં
ભક્તિના પરિણામ બંધન જાતિ ના છે, ભક્તિના પરિણામ બંધન જાતિ ના છે, અને બદલે ઓળખાણ કરેલા ભાવ એ સમ્યક જાતિ ના છે.
એવું છે કે જ્ઞાન બંધ નું કારણ નથી, રાગ બંધ નું કારણ છે, પણ કઈ જ્ઞાન બંધ નું કારણ છે? જો જ્ઞાન બંધ નું કારણ હોય તો જ્ઞાન ક્રિયાથી રાગાદી ભાવનું ભેદ જ્ઞાન શું કરવા કરાવે? રાગ ઉદયને અનુસરે છે. અને જ્ઞાનમાં તો હજી પ્રતિબિંબે તે વિશેષ પર્યાય વિશેષ ભાવમાં છે, જ્ઞાન વિશેષમાં છે, જ્ઞાન સામાન્યમાં તો ક્યાં છે? ત્યાં તો પ્રતિબિંબ પ્રતિબિંબનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ નથી જ્ઞાન સામાન્યમાં તો. એટલે હૃદયની સાથે ચાલવું એને ભાવબંધ કહ્યો, હૃદયમાં અટકવું એને ભાવબંધ કહ્યો, હૃદયમાં પ્રતિબદ્ધ થવું એને ભાવબંધ કહ્યો. પણ હૃદયથી પાછા વળવું એમાં ક્યાં ભાવબંધ છે? તો બહુમાનમાં તો ઉદયથી અનુદય પરિણામનું બહુમાન છે, અનુદય પરિણામનું બહુમાન છે, એ એમની પરિણતિ છે. પરિણતિ ઉદય ભાવે નથી, અનુદય પરિણામે છે, મોક્ષ માર્ગ રૂપ છે. કેટલું મૂળ પકડી લીધું છે, સમ્યક દર્શન થવાનું બીજનું બીજ એટલે સુધી ગયા છે. પોતાના આત્માને પણ એની રુચિ થઈ, આત્મભાવની રુચિ થઈ, આત્મભાવની રુચિ થઈ એટલે આત્મતત્વની રુચિ થઈ, સ્વભાવની રુચિ થઈ, એમ થયું ને. દર્શન મોહને ગાળે છે, ચારિત્રના રસને, કષાય રસને ગાળે છે, બંને રસ ગળ્યા મોહના, એટલે જ્ઞાનમાં સ્વરૂપ નિશ્ચય થવાની નિર્મળતા પ્રાપ્ત થઈ. નહીતર તીર્થંકર દ્રવ્ય જેવા આપણા ગુરુદેવ, આપણે તો આપણો જ વિચાર કરીએ તો કે તીર્થંકર દ્રવ્ય જેવા આપણા ગુરુદેવ, કે જે આત્મ સ્વરૂપને કહેવામાં ઉત્કૃષ્ટ વક્તા આ કાળમાં કહી શકાય, આત્મ સ્વરૂપને દર્શાવવા માટે ઉત્કૃષ્ટ વક્તા કહી શકાય, બરાબર. અને આપણે પણ બુદ્ધિમાન માણસો છીએ, કેમ કે આપણે આજીવિકા બુદ્ધિજીવી પ્રવૃત્તિથી ચલાવીએ છીએ, કોઈ શારીરિક પરિશ્રમથી નથી કામ કરતા, માનસિક પરિશ્રમથી આપણે આપણો સંસાર ચલાવીએ છીએ. અને બુદ્ધિમાં વાત બેસે પણ છે. આવા ઉત્કૃષ્ટ વક્તા બુદ્ધિ હોવાથી બુદ્ધિમાં એ વાતની ધારણાને સ્વીકાર થાય, છતાં પણ વિશ્વાસ ન બેસે એનું શું કારણ? વિશ્વાસ એટલે અહીંયા પ્રતીતિ, જેને સ્વરૂપ નિશ્ચય કહીએ, સ્વરૂપની ઓળખાણ કહીએ, સ્વરૂપ લક્ષ કહીએ, સ્વરૂપનો સીધો પ્રતિભાસ કહીએ, એમ નહીં થવાનું શું કારણ? અથવા આત્મા જ્યારે એમણે કહ્યું કે શુદ્ધ સિદ્ધ સમાન છે, તમારો આત્મા ને મારો આત્મા, પહેલી ગાથામાંથી જ ટાંક્યું છે. બહુ પ્રમોદ એ વાતનો તો ગુરુદેવને આવે છે, જ્યારે જ્યારે વાંચે ત્યારે પહેલી ગાથાનો પ્રમોદ તો ખૂબ કરે, અને છતાં એવું ન ભાસે પોતાને, એનું શું કારણ? અશરીરી તત્વ હોવા છતાં અશરીરી પણ ન ભાસે એનું શું કારણ? દર્શાવનાર આવા ગુરુ છે, પોતાને પણ નથી સમજાતું એવું કઈ નથી, પણ લાગતું નથી, ભાસતું નથી પોતાનું સ્વરૂપ, એનું કારણ તપાસવું જોઈએ કે એનું કારણ શું. તો પછી એવું શું કારણ છે કે જે નથી ભાસતું? દર્શન મૂળનો ભાગ ઘટ્યો નથી, જ્ઞાન મેલું છે, મેલા અરીસામાં જેમ પ્રતિબિંબ ન ઉઠે એમ પોતાની ચૈતન્ય મૂર્તિનું પ્રતિબિંબ, સાક્ષાત સિદ્ધપદની મૂર્તિ છે પોતે, એનું પ્રતિબિંબ પોતાના જ સ્વભાવનું, પોતાના જ જ્ઞાનમાં નથી પડતું, એટલું જ્ઞાન જરૂર મેલું છે. અને એ જ્ઞાનની મલિનતા આ રીતે મોહનો અનુભવ ઘટવાથી જ પ્રાપ્ત થાય, નહીંતર એ જ ભ્રાંતિનું કારણ છે, મોહ જ ભ્રાંતિનું કારણ છે, જ્ઞાનને વિભ્રમ થવાનું કારણ તો એ જ છે. એટલે સ્વરૂપ નિશ્ચય સુધી કયો જીવ પહોંચે, સુગમમાં સુગમ કોઈ ઉપાય હોય તો આ છે. બીજા બધા ઉપાયથી દર્શન મોહના ઘટવાના ગૌણ કારણો બીજા છે ખરા, પણ આ સુગમને મુખ્ય કારણ છે, એટલે એમણે આ વાત કીધી છે. એટલે એ વાત થઈ પ્રથમ સંકેત સમૂહની. મુખ્યપણે તો ક્ષોભસમ પરલક્ષી જે ક્ષોભસમ છે એ સ્વચ્છનું કારણ છે. મનુષ્ય છે પોતે એટલે ઉઘાડ સારો છે, દેવલોક જેવા તીવ્ર રાગના પ્રસંગો નથી, નાર્ક જેવા તીવ્ર દ્વેષના પ્રસંગો નથી, ચિરંજ જેવો ઉઘાડ બિડાયેલો નથી. આ ત્રણ પ્રતિબંધક કારણો અહીંયા નથી. મધ્યમ કોટેને મનુષ્ય કક્ષાને મતિશ્રુતને સારી એવી સ્થિતિ છે કે બહુ ખેંચાયેલો નથી રાગમાં બહુ દ્વેષમાં, પણ એ ઉઘાડ નો ગુણ છે અને દોષ પણ છે, એક જ જગ્યાએથી ઉપજે છે. ગુણ ઉપજે તો સંકેત બાજી જાય અને દોષ ઉપજે તો દુર્ગતિ બાજી જાય. જેમ જ્ઞાનમાં અન્ય દ્રવ્યનું પ્રતિબિંબ પડતા જ્ઞાન અન્ય પદાર્થ સાથે સંપર્ક કરે છે, એ જ જ્ઞાન અન્ય પદાર્થના સંપર્ક તોડવાનું કારણ છે. એક જ જગ્યાએથી બે વાત ઊભી થાય છે. અન્ય મતમાં એવો એક દ્રષ્ટાંત આવે છે કે દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું, એમાં પણ મોટો સમુદ્રનું કંઈ નામ આવે છે આપણે જેમ સ્વયંભૂમાં છે, અને એનું જે વલોણું છે એ વલોણાનું જે લાકડું હોય ને એને મેરુ પર્વત, એમાં ત્યાં મેરુ પર્વત છે, એમના શાસ્ત્રમાં મેરુ પર્વત છે, અને આખા સમુદ્રનું મંથન કર્યું તો સમુદ્રમાંથી ઝેર પણ નીકળ્યું ને અમૃત પણ નીકળ્યું. હા, અને અમૃત પણ નીકળ્યું. એક જ સમુદ્ર માંથી અમૃત પણ નીકળે છે અને ઝેર પણ નીકળે છે. એમ જ્ઞાન પર પદાર્થના પ્રતિબિંબ કાળે જ્ઞાન અન્ય પદાર્થના પ્રતિબિંબ કાળે જો અન્ય પદાર્થ બાજુ ખેંચાય છે તો ઝેર થાય છે, અને જો એનો સંપર્ક તોડે છે સ્વસંવેદનથી સ્વવેદનથી તો એમાંથી અમૃત નીકળે છે. એક જ જગ્યાએથી બે વાત ઊભી થાય છે, ગુણ ને અવગુણ. એટલે ક્ષોભસમ છે એ સૌથી વધારે ચેતવાનો વિષય છે. ક્યાં ચેતવું જોઈએ? જેમ ગુરુદેવ એમ કહેતા કે અશુભ કરતા શુભથી જરા ચેતજે, ફસાતો નહીં. અશુભ કરતા શુભથી ચેતજે, એટલે વધારેમાં વધારે એટલો બધો શુભનો નિષેધ કરતા કે કોઈને તો એવું લાગતું કે અશુભનો મારા સાહેબ નિષેધ નથી કરતા ને શુભનો કેમ આટલો બધો નિષેધ કરે છે? તો ભલા માણસ જે અશુભનો નિષેધ કરે એમાં અશુભનો નિષેધ દોષ ભાવથી આત્માને નુકસાન છે, નુકસાન જ્યાં થતું હોય ત્યાં જાગૃતિ આવે એ જીવનો સ્વભાવ છે. જો નુકસાન થાય છે છતાં જાગૃતિ નથી તો એનો અર્થ કે એને નુકસાન સ્વીકાર્યું નથી, નુકસાનને નુકસાન તરીકે સ્વીકાર્યું નથી. દોષ તો જાગૃતિ આવે એ જોઈ શકે છે, જેને જાગૃતિ નથી એ જોઈ શકતો નથી. જેટલી જાગૃતિ એટલી જ મુમુક્ષુતા છે, મુમુક્ષુતાનું માપ શું. જેમ પાત્રતાનું માપ જેટલી ગરજ એટલી પાત્રતા છે, આત્મહિતની જેટલી ગરજ એટલી પાત્રતા, એવું જે એક માપ છે. એમાં મુમુક્ષુની ભૂમિકામાં જેટલી જાગૃતિ ગુણદોષના વિષયમાં, લાભ નુકસાનના વિષયમાં, એટલી જ મુમુક્ષુતા છે, એનું માપ છે. પાણી ઢોળાય, એક માટલું કાણું થઈ ગયું હોય તો જોયા કરે, પાણી પીવું જશે, આપણે દ્રષ્ટાંત લઈએ છીએ. તો ઘી ઢોળાતું હોય તો જવા દે, રૂપિયા 150 રૂપિયા કિલોનું ઘી ઢોળાતું હોય જોયા કરે, નુકસાન કોઈ ન જોઈ શકે. તરત જ બંધ કરવાની વૃત્તિ થાય એ જીવનો સ્વભાવ જ છે. તો દોષ છે એ જીવને નુકસાન એ જોવે અને એને પરીક્ષણ થવાની વૃત્તિ ન થાય, એ બને જ નહીં. આ એક હે ઉપાદેયની વિવિક્ષા થઈ ને, દોષ છે તે હે છે ને ગુણ છે તે ઉપાદેય છે. તો વિચારમાં તો એનો વિકલ્પ, એ તો સીધે સીધું કુટુંબનું મમત્વ ઘટાડવાનું જ તમને કારણ ઉભું થયું છે. આ મારું કુટુંબ છે એવું કુટુંબનું મમત્વ મટાડવાનું જ કારણ ઉભું થયું છે એવું લખ્યું છે. શું હુંડી નથી મોકલી, ડ્રાફ્ટ નથી મોકલી એમને, એમની પાસે તો પૈસા હતા અને આમની પાસે નહોતા. કેવો વિચારવા જેવો વિષય છે. ઉલટાનું આવું લખ્યું છે, એટલું નહીં, એક બહુ માર્મિક વાત લખી એમણે કે તમને બીજ જ્ઞાનની પ્રાપ્તિ થયા પછી આગળની દશા કા નથી, અમને પ્રશ્ન થાય છે. હવે તો બીજ જ્ઞાન આ હતું, ઓળખાણ થઈ હતી સત્પુરુષની, ઓળખાણ થઈ હતી અને સત્પુરુષ પ્રત્યે અનન્ય ભક્તિ હતી, તો પછી આગળની આ બીજું સંકેત કેમ નથી થતું, એનો પ્રશ્ન પોતે ઉભો કર્યો છે. અને ગૂઢ ભાષાની અંદર એક પત્ર લખ્યો છે, એ પત્ર છે 467 નંબરનો પત્ર છે. એનો એ પત્રમાં એમણે એ વાત કરી છે અને ત્યાં એને નામ આપ્યું છે સુધારસ, એવું નામ આપ્યું છે. જે આ બીજું સંકેત આમાં કહેશે 751માં, એને એમણે સુધારસ એવું નામ આપ્યું છે. ગુરુદેવે જે 144 નંબર ગાથાનું પ્રવચન કરતા અંશે રાગનો અભાવ કરીને નિશ્ચય કર્યો એ જે વાત કરી છે એને એમણે સુધારસ કર્યો છે. એમ લખ્યું છે કે ઈરાદાપૂર્વક એવું મેં નામ લખ્યું છે કે તમને એ દશા પ્રત્યેનું કોઈ વિશેષ આકર્ષણ ઊભું થાય એટલા માટે. એટલે સામાન્ય રીતે જે પહેલી યોગ્યતામાં આવે એ બીજી યોગ્યતામાં આવે છે, તમે કાં આવતા નથી? હવે એમનું એ બાજુનું લક્ષ્ય એટલું નહોતું, જેટલું એમને શ્રીમદજીની ભક્તિનું લક્ષ્ય હતું એટલું એમને સ્વરૂપ પ્રાપ્તિનું લક્ષ્ય નહોતું. એટલે એ બાજુનો પ્રયત્ન પણ નહોતો, અત્યંત ભક્તિ હતી અને એ પરિણામ ખૂબ જ ઉત્કૃષ્ટ હતા. એમાં વૃદ્ધાવસ્થામાં તો પહેલેથી જ હતા એ, કેમ કે છેલ્લા 6-7 વર્ષનો જેમનો પરિચય છે, 6-7 વર્ષના પરિચયમાં એ પોતે તો પહેલેથી જ વૃદ્ધાવસ્થામાં હતા, 44 વર્ષ મોટા હતા શ્રીમદજી કરતા. અત્યારે પિતા પુત્રનો જે ડિફરન્સ હોય છે એ 20-25 વર્ષનો હોય છે, 44 વર્ષ મોટા હતા. અને એમાં માંદગી શરૂ થઈ, વૃદ્ધાવસ્થામાં માંદગી શરૂ થઈ અને અશક્તિ વધી ગઈ. તો એમણે એમના પ્રત્યેની ભક્તિના પરિણામ એટલા બધા વધી ગયા એમના, એમને એમ કહ્યું કે મારી પરિસ્થિતિ એવી નથી હું તમારી પાસે આવી શકું. સાયલા અને મમાણિયા વચ્ચેની આ વાત છે, મુંબઈ ને સાયલા વચ્ચેની વાત નથી. હું નહીં આવી શકું, તમે આવીને દર્શન આપો. શ્રીમદજી તો એટલા બધા વિશેષ પ્રજ્ઞાવંત હતા કે કોઈ પણ મુમુક્ષુની યોગ્યતાનું માપ ચમત્કારિક રીતે એમના જ્ઞાનમાં આવતું હતું, એમ કહી શકાય કે એને કેટલું દેવાય કેટલું ન દેવાય જોખી જોખીને જ આપે, વધારે ન આપે ઓછું ન આપે, એટલી બધી એમની ટ્રીટમેન્ટ આપવાની, મુમુક્ષુને ટ્રીટમેન્ટ આપવાની પદ્ધતિ હતી. એટલે જોયું કે આને તરસ તો લાગે છે, હવે પાણી દેખાડે ને પાય નહીં, શું દશા થાય ને? જેને તરસ લાગી હોય એને પાણી દેખાડે ને પાય નહીં, ભૂખ લાગી હોય એને ભોજન દેખાડે ને ખાવા ન દે, શું થાય દશા? એટલી તીવ્રતા આવે, 6-8 મહિના સુધી લટકાવ્યા આમના તરસ્યા ને તરસ્યા. છેલ્લો પત્ર એમ લીખો, વચમાં તેમણે ઓળંભા આપ્યો છે, તમારું જાય છે હું પણ આવવા, એ તો કયો જાતું નુકસાન જાતું હોય. પ્રેમ બહુ હતો, એટલો બધો અત્યંત પ્રેમ હતો કે ગમે તે પ્રેમમાં ગમે તે કહેવાને સમજે છે કે આ તો પ્રેમથી કહે છે, એમાં કંઈ દુઃખ લગાડવાનો પ્રશ્ન નથી હોતો. એટલે કોઈ વખત ઓળંભો પણ એમણે આપ્યો છે, એ બધા પત્રો છે અત્યારે ભવાની, કે તમારું શું જાય છે પણ દર્શન લેવામાં, એ તો કયો વાયદો જ આપે, બીજું કાંઈ ન કરે, આવું છું અઠવાડિયા પછી આવું છું, 15 દિવસ પછી આવું છું, બસ વાયદો જ દીધો રાખે. ખેંચું, ખૂબ ખેંચું, ખૂબ ખેંચું. છેલ્લો કાગળ આવ્યો કે હવે માંદગીથી કે રોગથી કે અશક્તિથી મારું શરીર નહીં પડે, પણ હવે તમારા વિયોગથી મારું શરીર પડી જશે એવું લાગે છે. આવું હોય તો આવજો, ન આવું હોય તો હવે તમારી જવાબદારી છે. મારું શરીર પડે એની જવાબદારી હવે તમારી છે, મારી નથી. માંદગીથી નહીં પડે, હવે અશક્તિથી નહીં પડે, તમારા વિયોગથી પડી જશે. એ જ રાહ જોતા હતા. શું? એટલી જ રાહ જોતા હતા એ, કે તાણી તાણીને તાણો તૂટે નહીં ત્યાં સુધી, તાણો બસ તોડવું તો નહોતું કે આવ્યા લઈ ગયા ઈડરે, એ પરિસ્થિતિમાં ઈડર લઈ ગયા. ઈડર જે વાત થઈ છે આ બીજા બીજી જ્ઞાનની વાત થઈ છે, પેલું તો હતું એમની પાસે, બીજા કારણની વાત ઈડરમાં થઈ છે. ઈડરથી આવ્યા પછી 4th-5th દિવસે એમને સ્વાનુભવ થયો છે, એ પત્ર એમણે લખ્યો છે શ્રીમદજીને કે ફડાક દઈને દેહ ને આત્મા જુદા પડી ગયા છે અને સહજ દશા એવી રહી છે, આપની કૃપાથી એવી દશા સહજ જ અમારી. એની અંદર જે 2-4 શબ્દો ખાસ વાપર્યા છે એ એમના સ્વાનુભવની પ્રતીતિ કરાવે એવા છે. હવે એ મરણ પથારીએ પહોંચેલા વૃદ્ધાવસ્થા કેટલો નફો કર્યો, આનંદ ભવ નું છેદ કરીને નીકળી ગયા. એટલે એમણે પત્ર લખ્યો છે કે અત્યારના જે મુનિઓ છે, જે મોટા મુનિઓ કહેવાય છે, એના કરતા પણ એમની દશા વિશે મરણ બહુ જાગૃતિ જાગૃતિ.
સત્પુરુષ પ્રત્યે
ની ઓળખાણ અને પ્રત્યેકની જે પરિપૂર્ણ સમર્પણતા એ જ બીજ જ્ઞાન છે.
ઓળખાણથી જે સર્વાર્પણ બુદ્ધિએ એમના ચરણમાં નિવાસ કરે છે એ ઉત્કૃષ્ટ પાત્રતા છે અને એ સ્વરૂપને ઓળખવાનું એક અનન્ય કારણ છે. ત્યાં એમણે આત્મ એમના જે આત્મા પ્રગટ્યો છે એને ઓળખ્યો છે એટલે શક્તિરૂપ પરમાત્માને ઓળખવાની ક્ષમતા આવી છે. વ્યક્તિરૂપ પરમાત્માને ઓળખવાથી શક્તિરૂપ પરમાત્માને ઓળખવાની યોગ્યતા આવે છે એવું અનુસંધાન છે. તત્વદ્રષ્ટિએ અનુસંધાન છે. તન અને ધનની તો થાય પણ મનની થવી મુશ્કેલ છે. મન ઓળખાણ સાથે સંબંધ રાખે છે. મન છે ઓળખાણ સાથે સંબંધ રાખે છે. મન ભાવ મન કે ક્ષોભ એક 5-25-50 કરોડ નો ઇન્ડસ્ટ્રી નાખે અને મિનિસ્ટરની સહી જોતી હોય લાયસન્સમાં તો એની પટ્ટાવાળાની ભાઈસાબી કરે ભલે શેડ્યુઅલ કાસ્ટનો ઢેઢ હોય. મિનિસ્ટરે ઢેઢ હોય એનો પટ્ટાવાળો ઢેઢ હોય. અને એના છોકરા ઘરે રમવા આવતા હોય તો એ ડેડ મિનિસ્ટરો એના છોકરા એના ઘરે રમવા આવતા હોય તો જીવને પોતાના કામની ગરજ કેટલી છે. તો વેપારીને સમજાય એવું છે ગરજ શું ચીજ છે એ. હે અનંત જન્મ મરણને તૂટવાનું નિમિત્ત હોય એની ગરજ કેટલી હોય. એનો અંદાજ તો મૂકવો જોઈએ કે નહીં મૂકવો જોઈએ. પછી કઈ વાંધો નથી. એ સ્થિતિ આવ્યા પછી વાંધો અને ન આવે તો બધો વાંધો ઉભો છે. સ્વરૂપ નો અનુભવ થવાનો નથી, ઓળખાણે થવાની નથી. કેમ કે સ્વચ્છંદ ઉભો છે, સ્વચ્છંદમાં ઉભો છે જીવ. ત્યાં સુધી સ્વચ્છંદ અનાદી નો છે જીવ. દોષ દ્રષ્ટિ હોવાથી દોષનો પક્ષ જ છે આજે. જરા કોઈ બીજો દોષ દેખાડે એટલે સીધો બચાવમાં જ આવી જવાનો. આત્મારથી તો ઉપકારી મને, તમારા જેવો કોઈ ઉપકારી નહીં. તો મને ક્યાંથી ખબર પડે મારા દોષ. પણ જો કોઈ કેનારો નીકળે તો સીધો બચાવમાં આવી જશે. એમ પણ વિચારવા યોગ્ય નથી કે આ કેમ આવી રીતે જોવે છે. એ વિચારવા યોગ્ય મધ્યસ્થ ભલે ગમે હેતુ થતું દેખાડે, આપણો દોષ દેખાડે એનો હેતુ એની પાસે રહ્યો. આપણામાં છે કે નહીં તો તપાસવાની આપણી ફરજ છે અને એમાં મધ્યસ્થતા રાખવી. જો સ્વચ્છંદથી બચવું હોય તો આ વાત છે. કોઈના માટે કરવું નથી કે સ્વચ્છંદથી બચવાની. એટલે દોષને સ્વીકારવો, દોષને જોવો, દોષને પરીક્ષણ કરવો એ તો પ્રયોગમાં જઈને એનો પરિશ્રમ લેવા જેવો છે. એ પરિશ્રમ લેતા પછીનો ઉતરશે. એકવાર ગળે સાંભળેલું ઉતારવા જેવી વાત છે, ટીકડી ઉતારવા જેવી વાત નથી. બહુ મોટી વાત છે. સ્વચ્છંદ ગાળવો એ સહેલી વાત નથી.
ઓળખાણ વગર જે તન ઓળખાણ વગર તન ધનની જે અર્પણતા કરે છે તો કઈ બીજા હેતુથી થઈ જાય છે.
હા તપાસવું, અર્પણતા કરતા પણ અર્પણતા કરનારને લોક સંજ્ઞા ચડતી નથી ને એ જોઈ લેવું. લોકમાં મોઢાગળ થવા માટે તો નથી અર્પણતા કરતો. તે મંડળમાં જે સમાજમાં જે જે ટોળામાં હોય એમાં અર્પણતા કરનાર કઈ, બધા અર્પણતા અર્પણ બુદ્ધિ જ કરે છે, એવું કઈ નથી. 99.99 લોક સંજ્ઞા હોય છે, અપવાદ બાદ કરીએ તો લોકસંજ્ઞા જ હોય છે. લોકો તો જાણવાના છે અર્પણતા, ધર્મની અર્પણતા કરીને લોકો ન જાણે એમ આપણે તો જાહેર કરવાની પદ્ધતિ છે પાછી બધાની વચ્ચે. એમાં કઈ દમ નથી અર્પણતા, એવી અર્પણતામાં કઈ દમ નથી. કઈ નાની નજરમાં એનું મૂલ્ય કેટલા માર્ક આપવાનું છે એમ પૂછો તો એ માઇનસ માર્ક આપે, પ્લસ નો આપે. માઇનસ આપે, નો આપે. કેમ કે જ્ઞાની એવું ઈચ્છતા નથી કે કોઈ જીવ અર્પણતા કરીને પણ લોક સંજ્ઞાને દ્રઢ કરે એવું ઈચ્છે. એ તો નિષ્કરણ કરુણાશીલ છે, અહીં સુધી આવ્યો છે તો એનું હિત થાય એવું ઈચ્છે છે. એ તો નિષ્પ્રભાવે રહીને પણ એનું હિત થાય એવું ઈચ્છે છે. અહિત થાય એવું કંઈ ઈચ્છે? કોઈ જીવનું હિત થાય એવું જ્ઞાની ઈચ્છે? કોઈનું પણ અહિત થાય એવું ન ઈચ્છે. માથાનો વાળનાર હોય તો એનું ઈચ્છે, બીજાનું તો નહીં. માથાનો વાળનાર હોય તો એ શબ્દ વાપર્યો છે કે
માથાના વાળનારનું હિત નહીં છે, એક તરફ કોઈ પરમાત્મા પર કોઈ આક્રમણ કરે
જે જીવ ધર્માત્મા ઉપર ઉપસર્ગ કરે છે એના પ્રત્યે પ્રશસ્ત દ્વેષ આવે છે. એના વગર રીએ નહીં, જો પ્રશસ્ત રાગ સાચો હોય તો. મિત્ર એનો પ્રશસ્ત રાગ સાચો નથી પાછો, એના વગર રીએ નહીં. એ જીવ જો ધર્માત્માને અનુકૂળ થઈને ધર્માત્માને અનુસરવા તૈયાર થાય તો એ શું કરે? મારો પ્રશ્ન છે, આપો જવાબ.
માથા લઈને
કરે પછી એના પ્રત્યે વ્યક્તિગત દ્વેષ રહ્યો કે ખાલી દોષનો દ્વેષ રહ્યો? એ તો દોષિત પર્યાયનો ત્યાં નિષેધ છે. આત્માનો નિષેધ હોય તો વ્યક્તિગત નિષેધ થઈ જાય એનો. એ ગમે તો સુધરે તો એને સ્વીકારે જ નહીં. ઓલો જો પડખું ફરે તો માથે ઉપાડી ગયું, એટલી મોટી વાત છે. દેખાય ગમે એમ પણ કારણ અંદર જુદું જ છે. આખું ચર્ચા થઈ બધી,
સમર્પણ કરવા
પહેલી વાત.
સમર્પણ કરવા જતા પહેલા ઓળખાણમાં પ્રયત્નો વધારે લાગુ જોઈએ.
હાસ તો ઓગે ઓગે કરવાથી તો કોઈ લાભ નથી, તો અનંતવાર ઓગે ઓગે કર્યું છે. ઓગ સંજ્ઞા એટલી કામની છે કે ઓળખાણની અંદર અનુકૂળ પડે એ પરિસ્થિતિ, કેમ કે વિરોધમાં નથી ઉભો એટલે પ્રત્યક્ષ. પણ ઓક્ષણના એ ભક્તિ થઈ હોય એનો લાભ ઓળખાણથી ભક્તિ થાય એવી પરિસ્થિતિનો ન ઉઠાવે જીવ, તો એવી પરિસ્થિતિ અનંત વાર આવીને ગઈ છે. દર્શન હું પણ થોડો મંદ થયો છે એ વખતે, પણ યથાર્થ પણ એને પછી તીવ્ર થઈ જાય. કોક સંજ્ઞામાં વિશેષ કાળ રહીએ તો દર્શનનો થોડો ઘટ્યો, અહીં પાછો વધતા વાર ન લાગે. તું બીજા પ્રકારે વધી જાય, બીજા કારણથી વધી જાય. એટલે જવાબદારી ઘણી છે. એક એ સારી પરિસ્થિતિ છે કે ઓગે ભક્તિ તો છે, પણ એમાં જૂના થવા જેવું છે. એનો લાભ ઉઠાવી લેવા જેવો છે. દર્શન નું તીવ્ર થાય પહેલા પહેલા. તો જે બીજી સ્થિતિ છે, પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ, તે સંકિતનો બીજો પ્રકાર કયો. અહીંયા પરમાર્થ એટલે સ્વભાવ, સ્વભાવનો વિશ્વાસ. પ્રતીતિ એટલે અહીંયા વિશ્વાસ. ઓલી નિર્વિકલ્પ પ્રતીતિ તો ત્રીજું સમ્યક દર્શન છે સ્વભાવનું, પણ અહીંયા પ્રતીતિ એટલે વિશ્વાસ. સ્વભાવમાં સુખ છે એનો વિશ્વાસ. કેવી રીતે? કે પ્રત્યક્ષ અંશે. કયા પ્રત્યક્ષ અંશે? કે અનુભવના પ્રત્યક્ષ અંશે. નહીતર બાહ્ય પદાર્થમાં કે સાતામાં સુખ છે એવો જે વિશ્વાસ છે એ તૂટતો નથી. વિશ્વાસ છે એ બહારની અનુકૂળતામાં સુખ નથી. વિશ્વાસ તૂટે તો શું થાય? બહારની અનુકૂળતામાં સુખ નથી, સાતામાં સુખ નથી. આત્મામાં અનંત સુખ છે સિવાય ક્યાંય સુખ નથી, એ જે વિશ્વાસ છે એ વિશ્વાસ અનાદિના ઊંધા વિશ્વાસને તોડીને જ ઉભો થાય છે. કશાયની મંદતામાં, સાતામાં, અનુકૂળતામાં બધે જ્યાં સુખાભાસ થાય છે એ વિશ્વાસપૂર્વકનો આભાસ છે. જ્ઞાન વગરના બાહ્ય ત્યાગને કેમ અનુભવ્યો નહીં? કે વિશ્વાસ તો એને કર્યો નથી, એમાં સુખ નથી એવો વિશ્વાસ તોડ્યા વિના પદાર્થનો ત્યાગ કરી નાખ્યો તો એથી તો કોઈ કામ થતું નથી. રસ રહી જાય છે, સુખનો રસ અને સુખનો વિશ્વાસ તો રહી જાય છે. એટલે અનંત સુખની ખાણનો પત્તો લાગે એવો અંશ મળવો જોઈએ. સોનાની ખાણનો પત્તો લાગે તો એક પણ પથ્થરમાં થોડા સોનાના રજકણ તો દેખાવા જોઈએ કે નહીં? કે આખી દુનિયા ખોદવા બેહાય છે, જેટલા ડુંગરાઓ એટલા બધા ખોદવા બેહાય છે, કોઈ કાળે પત્તો ન લાગે. એ સ્પષ્ટ અનુભવાંશે જે વિશ્વાસ પ્રતીતિ લીધી છે એ વર્તમાન જ્ઞાનની ક્રિયામાં જ્ઞાનના આધારે જ્ઞાન સ્વભાવનો નિર્ણય છે. વર્તમાન જ્ઞાનની ક્રિયા જે અનુભવ રૂપ છે, હવે જ્ઞાન જાણન રૂપ ન લીધું, અહીંયા જ્ઞાન અનુભવ રૂપ લીધું. જો હું જ્ઞાન ગુણ લેવો છે ને, એટલે એના આધારે થયેલો નિર્ણય. એટલે કોઈ પણ રાગના આધારે થયેલો નિર્ણય ન રહ્યો, કોઈ વચનના આધારે થયેલો નિર્ણય ન રહ્યો. નિર્ણયનો આધાર પોતાનો જ જ્ઞાન સ્વભાવ છે. સમયસારની 415 ગાથા પૂરી થયા પછી જે કળશ છે 246 નંબર, એનો ભાવાર્થ જયચંદજીએ લખેલો છે. ટીકા પૂર્ણ કરીને છેલ્લો કળશ આ લેખો અમૃતચંદ્રાચાર્ય દેવે 246 કળશ છે. ઇતિ કરીને, ઇતિ એટલે ઇતિ એટલે અહીંયા પૂરું થયું. હવે શું ઇતિ ઇદમ જ્ઞાન માત્ર એમ કહીને, જ્ઞાન માત્ર કહીને હું આ શાસ્ત્ર પૂરું કરું છું. ઇતિ ઇદમ આત્મનઃ તત્વમ જ્ઞાન માત્ર વ્યવસ્થિતમ, આટલા શબ્દો પડ્યા છે. ઇતિ કરીને હું પૂરું કરું છું, આત્માના તત્વને કહેવાની વાત હું પૂરી કરું છું, જ્ઞાન માત્ર કહીને આ વાત હું પૂરી કરું છું. બસ એમાંથી જે જયચંદજીએ ભાવાર્થ લખ્યો છે અને એ ભાવાર્થ ઉપર જે ગુરુદેવનું પ્રવચન છે, ગજબ વાતો આવી છે. એ જ્ઞાન માત્ર ઉપર કેવી રીતે આત્માનો નિશ્ચય કરવો અને કેવી રીતે આત્માની ઓળખાણ કરવી એ વાત ગુરુદેવે સ્પષ્ટ કરી છે. એક કરી છે 144માં, પ્રથમ તો જ્ઞાન શ્રુત જ્ઞાન વડે જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરવો એ વચન ઉપર, અને એથી વધારે ખુલાસો અને ચર્ચા આ 246ના ભાવાર્થ ઉપર કરી છે. જયચંદજીએ બહુ સ્પષ્ટ કર્યું છે અને ગુરુદેવે એથી વધારે સ્પષ્ટ કર્યું છે. કોઈને એ ટેપ મળે તો સાંભળી લેવા દેવી છે. આપણે થોડીક ચર્ચા એ વિષય ઉપર એ કળશ લઈને આવતીકાલે કરશું. બીજો બીજા જે સંકેતનો વિષય છે એ વિષય આપણે આવતીકાલે લઈશું. મને તો ગુરુદેવનું પ્રવચનને ભાવો બધો સ્મરણમાં છે અને લક્ષમાં છે, એટલે એના ઉપરથી આપણે થોડો વિશેષ વિષય બીજા સંકેતનો ત્યાંથી લઈશું.
સદગુરુ દેવનો જય હો.